આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રંગોત્સવ પર્વ હોળીની શુભેચ્છા પાઠવી. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા નવી દિલ્હી પહોંચ્યા. ઇઝરાયેલના તહેરાન પર શ્રેણીબદ્ધ હુમલા. ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હોવાના કોઈ પુરાવા નહીં. પશ્ચિમ એશિયામાં સંઘર્ષના પગલે વૈશ્વિક બજારો તળિયે અને T20 વિશ્વકપ ક્રિકેટની પહેલી સેમીફાઇનલમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રંગોત્સવ પર્વ હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે જે સામાજિક સંવાદિતાને સંદેશ આપે છે. તેમણે કહ્યું કે આ તહેવાર સમાજમાં પ્રેમ અને આશા ફેલાવે છે અને સામાજિક એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે હોળીને વિવિધતામાં એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ તહેવાર અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી અને વસંતના આગમનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોળીના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા આશા વ્યક્ત કરી કે આ જીવંત તહેવાર દેશભરના લોકોમાં એકતા અને સંવાદિતાના બંધનને મજબૂત બનાવશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ નાગરિકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી આવ્યા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે તેમનું સ્વાગત કર્યું. શ્રી સ્ટબ રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા છે. શ્રી સ્ટબે તેમના દિલ્હી આગમન અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમની મુલાકાત ફિનલેન્ડ અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે, જેમાં વેપાર ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ભારતમાં તેમનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની મુલાકાત ભારત અને ફિનલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. ઇઝરાયેલે તહેરાનમાં બાસિજ અને આંતરિક સુરક્ષા કમાન્ડ સેન્ટર પર હુમલા કર્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે લક્ષિત કમાન્ડ સેન્ટરોનો ઉપયોગ ઈરાની સરકાર દ્વારા સમગ્ર ઈરાનમાં નિયંત્રણ જાળવવા માટે કરાઈ રહ્યો હતો. દળોએ સરકારી મિસાઇલ લોન્ચર્સ અને અન્ય સિસ્ટમો પર પણ હુમલો કર્યો હતો. ઇઝરાયેલી વાયુસેનાએ કહ્યું હતું કે તે ઈરાનની હવાઈ ક્ષમતાઓ ઉપર હુમલો કરવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત ઇઝરાયેલી વાયુસેનાએ બેરૂતમાં હિઝબુલ્લા માળખા પર ફરીથી હુમલો કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે કહ્યું છે કે ઈરાનની વળતો પ્રહાર કરવાની ક્ષમતા ઝડપથી ઘટી રહી છે. ઓપરેશન એપિક ફ્યુરી અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે અમેરિકાએ 2000થી વધુ યુદ્ધ સામગ્રી સાથે લગભગ 2000 લક્ષ્ય પર હુમલો કર્યો છે અને ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી ગંભીર રીતે નબળી પડી છે. તેમણે ઈરાનની સેંકડો બેલેસ્ટિક મિસાઇલ, લોન્ચર અને ડ્રોન પણ નાશ પામ્યા હોવાનું જણાવ્યું હતું. ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી એસોસિએશનના વડા જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ઈરાન પાસે યુરેનિયમનો મોટો ભંડાર અને નિરીક્ષકોને સંપૂર્ણ એક્સેસ આપવાનો ઇનકાર ગંભીર ચિંતાનું કારણ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પરના તેમના અહેવાલોમાં ખૂબ જ સ્પષ્ટ અને સુસંગત રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમના અગાઉના અહેવાલો સૂચવે છે કે જ્યાં સુધી ઈરાન બાકી સલામતી મુદ્દાઓને ઉકેલવામાં તેમને મદદ નહીં કરે ત્યાં સુધી એજન્સી ખાતરી આપી શકશે નહીં કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ફક્ત શાંતિપૂર્ણ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોએ મધ્ય પૂર્વમાં યુદ્ધ દરમિયાન સાથી દેશોની સંપત્તિનું રક્ષણ કરવા માટે ફ્રાન્સના પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજને બાલ્ટિક સમુદ્રથી ભૂમધ્ય સમુદ્રમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. ફ્રેન્ચ ટીવી પર પૂર્વ રેકોર્ડ કરેલા ભાષણમાં તેમણે ઉમેર્યું કે મધ્ય પૂર્વમાં છેલ્લા કેટલાક કલાકોમાં રાફેલ ફાઇટર જેટ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને હવાઈ રડાર સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. ફ્રાન્સ, યુકે અને જર્મનીએ અગાઉ કહ્યું હતું કે તેઓ ગયા અઠવાડિયાના અંતમાં શરૂ થયેલા અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પરના હુમલામાં સામેલ નથી, પરંતુ તેઓ મિસાઇલ અને ડ્રોન ફાયર કરવાની ઈરાનની ક્ષમતાને નષ્ટ કરવા માટે રક્ષણાત્મક પગલાં લેવા માટે તૈયાર હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. પાકિસ્તાની સેનાએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં તોરખામ સરહદ નજીક કરેલી કાર્યવાહીમાં અફઘાન તાલિબાનના એક કમાન્ડરનું મોત થયું હોવાના અહેવાલ છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર તહેરીકે તાલિબાન અફઘાનિસ્તાનના કમાન્ડરની ઓળખ કાહરમાન તરીકે થઈ છે. તેના સાથીદારો ગઈ મોડી રાત્રે થયેલી કાર્યવાહીમાં માર્યા ગયા હતા. તોરખામ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંત અને અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંત વચ્ચેની એક મુખ્ય સરહદ ક્રોસિંગ છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ પાંચમા દિવસે પ્રવેશતા બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 1500 પોઈન્ટ ઘટીને 78,740 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 502 પોઈન્ટ ઘટીને 24,363 પર બંધ રહ્યો હતો. તમામ સ્ક્રીન લાલ નિશાન પર ટ્રેડ કરી રહી હતી. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષના કારણે ઉર્જાના ભાવમાં વધારો થતા અને રોકાણકારોમાં ફુગાવા અંગે ચિંતા વધતા ગઈકાલે વોલ સ્ટ્રીટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. મુખ્ય સૂચકાંકોમાં નાસ્ડેક કોમ્પોઝિટ ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યો હતો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ઇકો ટુરિઝમ પહેલ હેઠળ વણશોધાયેલા પર્યટન સ્થળોનો વિકાસ કરાઈ રહ્યો છે. કુલ્લુ સર્કલના વન વિભાગે 16થી વધુ ઇકો ટુરિઝમ સ્થળો શોધ્યા છે, જેમાંથી 5 ઇકો ટુરિઝમ સ્થળો ખુલ્લી હરાજી દ્વારા ફાળવવામાં આવ્યા છે. અહીં 1 હેક્ટર જંગલ જમીન પર પર્યટન સુવિધાઓ પૂરી પડાઈ રહી છે. રાજ્ય સરકાર ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આ ઇકો ટુરિઝમ સ્થળોનો વિકાસ કરી રહી છે. આ પહેલ સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી કરશે. ઇકો ટુરિઝમ સ્થળોની 10 વર્ષ માટે હરાજી કરવામાં આવી રહી છે, જેને વધુ 5 વર્ષ સુધી લંબાવી શકાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEએ પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રે 5 અને 6 માર્ચે યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ મુલતવી રાખી છે. આ પરીક્ષાઓની સુધારેલી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. બોર્ડે જણાવ્યું હતું કે 7મી માર્ચથી યોજાનારી પરીક્ષાઓ અંગે ગુરૂવાર સુધીમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પુડુચેરી સરકારની ડોક્ટર BR આંબેડકર યાત્રા યોજના હેઠળ લાભાર્થીઓનો પહેલો જથ્થો ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશથી ડોક્ટર BR આંબેડકરના જીવન અને વારસા સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત લેવા માટે રવાના થયો. ઉપરાજ્યપાલ K. કૈલાસનાથન દ્વારા પુડુચેરી રેલવે સ્ટેશન પર યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા ઉપરાજ્યપાલે લાભાર્થીઓને મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેમના પ્રતિભાવો શેર કરવા અપીલ કરી હતી, જેથી યોજનાને વધુ મજબૂત અને સુધારી શકાય. ICC પુરૂષ T20 વિશ્વકપમાં આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં પહેલી સેમીફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારત આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. આ બંને મેચના વિજેતાઓ 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના અધિકારીઓએ પશ્ચિમ સિડની માટે ઓરીની આરોગ્ય ચેતવણી જારી કરી છે. 2025માં ફેલાયેલા ઓરીના કેસોની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગ પશ્ચિમ સિડનીના લોકોને ઓરીના ચિહ્નો અને લક્ષણો માટે સતર્ક રહેવાની સલાહ આપી રહ્યો છે. આ ચેતવણી 21 ફેબ્રુઆરીથી સિડની માટે જારી કરાયેલા 4થી ઓરીની ચેતવણી હતી. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે 2026ની શરૂઆતથી જ ન્યૂ સાઉથ વેલ્સમાં 23 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની નેશનલ નોટિફાઇબલ ડિસીઝ સર્વેલન્સ સિસ્ટમ અનુસાર ન્યૂ સાઉથ વેલ્સમાં સમગ્ર 2025 માટે 37 ઓરીના કેસ નોંધાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રંગોત્સવ પર્વ હોળીની શુભેચ્છાઓ પાઠવી. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા નવી દિલ્હી પહોંચ્યા. ઇઝરાયેલના તહેરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ. ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હોવાના કોઈ પુરાવા નહીં. પશ્ચિમ એશિયામાં સંઘર્ષના પગલે વૈશ્વિક બજારો તળિયે. અને T20 વિશ્વકપ ક્રિકેટની પહેલી સેમીફાઇનલમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.